તારીખ 28/1/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 85 અને 86 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 75.
એક જાતિના એક પરિણામ છે એ વિષય ઉપર અહીંયા માર્ગદર્શન છે. છે કે હિંસા, જૂઠું, ચોરી આદિ તો પાપ ભાવ છે, પણ દયા, દાન, પૂજા, ભક્તિ વગેરેના શુભ રાગ પણ પરમાર્થે પાપ છે. કેમ કે સ્વરૂપમાંથી પતિત કરે છે, કારણ સહિત દર્શાવે છે. હિંસા, જૂઠું, ચોરી વગેરે અનેક પ્રકારના તીવ્ર મલિન પરિણામ છે, એને પાપ તરીકે પ્રસિદ્ધપણે જગતમાં લોકો સ્વીકારે છે. એ તીવ્ર કષાયના પરિણામને, અતિ તીવ્ર કષાયના પરિણામને સ્વીકારે છે. પરંતુ દયાદાન, પૂજા, ભક્તિ એ પ્રકારના અનેક પ્રકારના જે શુભરાગ છે એને પુણ્ય ઉપરાંત ધર્મ તરીકે પણ લોકો સ્વીકારે છે. કોઈ ધર્મ નહીં તો ધર્મના કારણ પણ એને સ્વીકારે છે. આ બંને ભૂલના જ પ્રકાર છે. એને ધર્મ તરીકે સ્વીકારવું એ પણ ભૂલ છે, ધર્મના કારણ તરીકે સ્વીકારવું એ પણ ભૂલ છે. શુભરાગ હોવા છતાં તે ચારિત્ર ગુણની વિકૃત પર્યાય છે, વિકારી પર્યાય છે, અવિકારી પર્યાય નથી. તેથી વિકારી પર્યાય કારણ અને અવિકારી પર્યાય એનું કાર્ય થાય એ વાત કોઈ રીતે ન્યાયસંગત નથી. સીધી સીધી વાતમાં એ છે કે કોઈ રીતે ન્યાયસંગત નથી. ભૂલ ભણામણી એ રીતે થાય છે કે મોક્ષ માર્ગી ધર્માત્માઓને પણ શુભ રાગ હોય છે, સાધક દશામાં વર્તતા અને સિદ્ધ દશાને નહીં પામેલા એવા છદમસ્ત વિતરાગો કહેવાય, એમને પણ આંશિક રાગ જોવામાં આવે છે. રાગ અનુસાર એમની પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે અને બાહ્ય દ્રષ્ટિવાન જીવોને એવો ભ્રમ થાય છે કે ધર્મી જીવો પણ આ કરે છે તો આપણે પણ એ કરવું જોઈએ, કર્તવ્ય આપણું પણ એ કર્તવ્ય થઈ પડે છે. અને પેલા એને ધર્મ માનીને આચરતા નથી, પણ આચરણ કરવું પડે એવી એમની કોઈ પુરુષાર્થની નબળાઈની કુદરતી પરિસ્થિતિ છે. ત્યારે આ એમ જોવે છે કે આને ધર્મ માનીને કરે છે માટે આપણે કરીએ, અને બુદ્ધિપૂર્વકનો રાગ છે ને એટલે તકલીફ થાય છે. એમાં એને જ્ઞાનીને ઈચ્છા કરતા જોવામાં આવે છે, ચાલો સ્વાધ્યાય કરીએ, મંદિર જઈએ, દર્શન કરીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ વગેરે, અને ઈચ્છાપૂર્વક એ પ્રવૃત્તિ જોઈને બીજાને ભૂલ થાય છે. એ બહુ દૂરથી જોનારા છે, ધર્મના વિષયને ઘણા દૂરથી જોનારા એ છે. ધર્મનો વિષય જેમ હીરો બહુ નજીકથી જોવો પડે, કોઈ ઝવેરી ગમે તેટલો પારંગત હોય તો પણ આઈ ગ્લાસ મૂક્યા વગર હીરો ન જોવે, હીરો ન તપાસે. કોઈ
જોવાનો પ્રયત્ન ભગવાન તો ધર્મ લઈને આવ્યા તો શરૂઆતથી ધર્મ કરાવે છે, કરી શકે એ પ્રશ્ન નથી. કેટલા જૈવિક નૈમિત સંબંધો નો ગુણધર્મ પૂર્ણતા પાસે કોઈ કરી શકતો નથી. કોઈ રીતે મને સંશય જ નથી, હું કહું છું બરાબર છે, મારે સંશય નો ક્યાં સવાલ છે? એ જ્ઞાની છે, હું જ્ઞાની છું, મને પણ જ્ઞાન છે, મને ક્યાં જ્ઞાન નથી? જેને સંશય હોવા છતાં અથવા તો જે ભૂલેલો હોવા છતાં એમ માને કે હું બરાબર છું, એટલે કે આજે જન્મમાં આવે છે કેમ કે જૈન મુસલમાન પહેલા ગુરુ મુસલમાન કર્યું કઈ નથી, પરિણામ આવે છે.
બીજું કઈ આપણે નથી સમજતા, આ કઈક ઠીક છે, આમ નીકળતા આવી છે.
શાકભાજી ના કાપડ અમે તો શાકભાજી ના કાપડ જાય, બીજું શું થાય પાપ છે કેમ કે સ્વરૂપમાંથી પતિત કરે છે, એ પરિણામ થાય છે ત્યારે જીવ સ્વરૂપમાં સ્થિર હોતો નથી, સ્વરૂપમાંથી બહાર પડે છે ત્યારે પુણ્ય ભાવ થાય છે, અંતરેષ પરિણામ થાય છે, વધારે તીવ્ર થતા પાપ ભાવ થાય છે. એટલે તાત્વિક દ્રષ્ટિએ પુણ્યને પણ પાપ જ કહેવામાં પાપને તો પાપ સોંપે છે, પણ અનુભવી જ્ઞાની જીવ તો પુણ્યને પણ પાપ ગણે છે. આ જ્ઞાની જીવોનો અભિપ્રાય છે. જ્ઞાની એટલે ધર્મના વિષયમાં જે નિપુણ છે, એક્સપર્ટ છે, જે તે વિષયમાં એના એક્સપર્ટનો અભિપ્રાય કામ લાગે છે. તમે એનો કામ લાગે વકીલાતના વિષયમાં કુંભારો અભિપ્રાય આપે, માટલા ઘણા ડાક્ટર આપણે ભણેલો હોય તો કેમ કામ આવે એનો એ વિશે ધર્મ જેને પ્રાપ્ત છે, પરિણમે છે, ધર્માત્મા જ્ઞાની છે એનો અભિપ્રાયમાં કામ આવે છે. એમાં લેમેન જેને કહીએ ચાલુ માણસો
કાલો આ મંદિર દર્શન કરી રોજ દુકાન ભેગા થાય છે અથવા જે નથી સમજતા એનો અભિપ્રાય એમાં
આવે.
યોગિંદુદેવે કહ્યું છે એટલે પાપ ને તો બધા કહેશે માને છે, જો પુણ્યની પાવો પુણ્ય પણ પાપ છે. એ ગણાય છે મૂળ કોઈ જ્ઞાની એ કોઈ બુદ્ધજન છે જ્ઞાનીજન છે એ પુણ્ય પણ પાપ કે સિદ્ધો પાપ એના નથી દેખાતા પણ પુણ્યના ફળ સ્વરૂપે જે સામગ્રી આવે છે હૃદયમાં ત્યારે એ સામગ્રીને ભોગવતા પાપના પરિણામ થાય છે. એટલે પણ કોઈ જીવ એકલા પુણ્ય કરીને પુણ્યને પણ પુણ્ય ભાવે ભોગવે એવી એટલે એ પાછા પદોપતિ માર્ગ આવી જાય છે. આ બહુ જૂની વાત છે. અથવા જગતના તમામ સંપ્રદાયો વિવેક વિતરાગ માર્ગ સિવાય તમામ સંપ્રદાયો આ રીતે આ વાત આ વિષય વિતરાગતાનો ક્યાંય વિષય નથી. જૈનમાં પણ પ્રમુખ સંપ્રદાય છે એમાં પણ લગભગ આ વિષય લુપ્ત થાય છે. મમત્વર હોય ત્યાં શ્રદ્ધા થઈ જાય છે, શ્રદ્ધા હોય છે એ આળા ઉંદરા જેવી હોય છે, એને કોઈ સ્પર્શ કરે તો વેદના થાય છે. અધર્મ ઠરાવે છે, સિદ્ધાંત ઊંધો છે, લોકો મરાય છે, સિદ્ધાંત ચાલવા દેવાય. આ મુદ્દા ઉપર સ્વભાવ એટલે આત્માનું મૂળ સ્વરૂપ એવા પ્રકારે છે. સત્ય શું છે? આત્માનું સત્ય સ્વરૂપ શું છે? જ્ઞાન દક્ષિણ સ્વભાવ માત્ર દ્રષ્ટિ કરતા એમાં નવ તત્વ રૂપ પરિણામ થયો છે. નવ તત્વ ક્યાં છે? સમર્દ્રાને મોક્ષ. આ નવ પ્રકારના જે ભેદ છે એ અભેદ જ્ઞાન દર્શન સ્વભાવ માત્ર અભેદ વિશેષણ કહેલું. જ્ઞાન દર્શન એવા ભેદ થી કયું તો પણ એવો ભેદ નહીં. સોનું છે તો સોનામાં પીળા પણ ભજન પણ સ્પાશ પણ એના ગુણ છે પણ એને ઓળખવા માટે એ બધા કામમાં આવે છે. સોનાની પરીક્ષા કરવા માટે સોનાની કિંમત કરતી વખતે એવા બધા ભેદો વિચાર માટે ધ્યાનમાં રહેતા નથી. સોનું કહેતા એની કિંમત આવી જાય છે. બરોબર, એ 3,500 રૂપિયા 10 ગ્રામના છે. સ્વામી કહેતા સીધા લાગી જાય છે. ત્યાં ભેદ પડ્યા વિના ઓળખાય ની ચીજ અભેદ પણ એ જ્ઞાન ગોચર થયું, બુદ્ધિ ગોચર થયું, એને અભેદ જ્ઞાન કહેવાય. અને ઓળખવા માટે એના મૂળથી વસ્તુની પરીક્ષા કરીને નિર્ણય કરવો એને ભેદવાળું જ્ઞાન કહે છે. જ્યાં સુધી ઓળખાણ ન હોય ત્યાં સુધી આવા ભેદો છે એનો ઉપયોગ કરવો પડે છે. ગુણ ભેદોનો ઉપયોગ કરીને વસ્તુનો નિર્ણય કરવો પડે છે. નિર્ણય કર્યા પછી કોઈ પણ ભેદને વિચારમાં રાખ્યા વિના વસ્તુને સિદ્ધિ જ્ઞાનમાં લઈને સમજી શકાય છે. અહીંયા એમ કહેવું છે કે જ્ઞાન દર્શન સ્વભાવ માત્ર અભેદ બીજ તત્વની દ્રષ્ટિ છે. દ્રષ્ટિ કરવી એટલે અસ્તિત્વ સ્થાપવું. જે મૂળ અભેદ સ્વરૂપ છે એમાં અનંત ગુણો અભેદપણે રહેલા છે. કેમ કે ગુણ છે એ એક વસ્તુના સર્વથા ભેદ રૂપે રહી શકતા નથી. કોઈ એમ કહે કે સોનામાંથી ચિકાસ પીડાશને સ્વભાવ હોવાથી મને એકનો પીડા પણ આપી દે, મારે પીળો ગુણ જોઈએ, સોનાના બીજા ગુણને મારે જરૂર નથી. વજન તમારું પાછું લઈ ગયો, ચિકાસ તમારી પાછી લઈ ગયો. કેરીના રસનું પ્રયોગ છે, સ્વાદ સ્વાદ જોખી ના આપો. મારે લીલો પીળો રંગ જોતો નથી, મોટા છોકરા તો નથી જોતો, લીલો પીળો રંગ જોતો નથી. કેમ કે મારો તો સ્વાદથી મતલબ છે, આ રસના ઇન્દ્રિયનો વિષય છે, ચક્ષુ ઇન્દ્રિય મળે છે, લીલો સ્વાદ નહીં. એની સાથે રંગ આવશે, ગંધ આવશે, સ્પર્શ આવશે અને રસ સાથે આવશે. કેમ કે એ જુદી ન પાડી શકે એમ આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર સુખ અસ્તિત્વ ઓળખતી વખતે એ ગુણો એની પરીક્ષા કરે છે, ત્યારે એનો નિર્ણય થઈ જાય છે, ત્યારે અનુભવ અભેદ અનુભવ થાય છે. એ અભેદ દુઃખનો નાશ થાય છે, સુખની નિરાશ સુખની ઉત્પત્તિ થાય છે. દ્રષ્ટિ કરવી એટલે શ્રદ્ધા કરવી, દ્રષ્ટિ કરવી એટલે અસ્તિત્વ ત્યાં સ્થાપવું, જ્યાં પોતાની સત્તા છે રિયાતી છે ત્યાં અસ્તિત્વ સ્થાપવું, શ્રદ્ધા એ કરીને એને દ્રષ્ટિ કરવી કહેવામાં આવે. એટલા માટે કહેવામાં આવે છે આ જીવે પોતાનું અસ્તિત્વ પોતાના આત્મ સ્વરૂપમાં જીવ તત્વમાં નથી રહ્યો, પણ દેહાદી બીજા સંયોગોમાં રહ્યો. દેહ તે હું છું, શરીર તે હું છું, શરીર ટકે ત્યાં સુધી હું છું, શરીર ટકવાના સાધનો મળે ત્યાં સુધી હું ટકી શકું, અથવા તો રાગ તે હું છું, રાગે મારું સર્વસ્વ તે જાતના અનુભવમાં જીવ વર્તે છે. એની દ્રષ્ટિ અનાત્મા ઉપર છે, જળ ઉપર છે, આત્મા ઉપર જીવ ઉપર એની દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ બદલવા માટે એમ કહે છે, કેમ કે બે જગ્યાએ દ્રષ્ટિ નથી રહેતી. દ્રષ્ટિ કાં તો સ્વમાં રહે જીવમાં, કાં તો અજીવ વાતાવરણમાં રહે. અને જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં એનો સ્વપણે સ્વીકાર થાય. તો શરીર સ્વરૂપે જીવ હોવા છતાં દ્રષ્ટિ ક્યાં છે? તો શરીરમાં શરીર ભેગું તો હું જો, શરીર ભેગું તો હું જો, શરીર યોગીશ તો હું યોગી, શરીર દેવ શરીર સુંદર તો હું સુંદર, શરીર અસુંદર પુરુષ તો પુરુષ, શરીર પાળન તો હું પાળન, શરીર ધોરણ તો હું ધોરણ. સ્વપણ એને બધી રીતે ચારે બાજુથી સ્વપણ એને એમ કહે છે કે અનાત્મ દ્રષ્ટિ છે, પર દ્રષ્ટિ છે,
એ દ્રષ્ટિ દુઃખદાયક છે, અનેક પ્રકારના દુઃખને ઉત્પન્ન કરનાર એ દ્રષ્ટિ છે. પાપ દ્રષ્ટિ પણ કહેવામાં આવે છે, અથવા સૌથી મોટું પાપ કહેવામાં આવે છે. હિંસા, ચોરી, અસત્ય એ બધાને તો લોકો પાપ સમજે છે, પણ બધા નથી સમજતા. પણ હિંસાત્મ પાપ સમજનારા જે સૌથી મોટું પાપ છે એને સમજનારા બીજો કોઈ વિષય નથી, બધા પાપ નો જન્મદાતા કોઈ પર અથવા જીવને સારી ગતિમાં 84 લાખ ઉંમરમાં જન્મ મરણનું કોઈ કારણ થતું હોય ઉપાય છે. અસ્તિત્વ ગુણ છે એને પોતાના ગુણ છે એને પોતાનો સ્વીકાર કરો. સમ્યક દર્શન અથવા સાચી શ્રદ્ધા નિર્શાશ્વત સત્તાનો સ્વીકાર કરવો એટલું જ કાર્ય છે. આ તે કાર્ય શ્રદ્ધા, સાચી શ્રદ્ધા અથવા સમ્યક દ્રષ્ટિપણાનું કાર્ય છે. પોતાની શાશ્વત સત્તા પોતામાં છે, હયાતીનો ગુણ પોતામાં છે, પોતામાં સ્વીકાર કરે અને બીજો પોતાની હયાતી સ્વીકારે છે. ખાલી આમ આટલું જ કાર્ય થાય તો એને શ્રદ્ધા સાચી છે એમ કહેવામાં આવે છે. આમાં કઈ સંપ્રદાયનો વિષય નથી, આ તો આત્મા વસ્તુ છે. પોતે સમૂહવાચક નામ જેને કહે છે, જેમ કે ગાયના ટોળાને ધન કહેવામાં આવે. શું કે ગાયના ટોળાને ધન કહેવામાં આવે, એમાં એક માન્યતા વાળા ભેગા થાય એને સંપ્રદાય કહેવામાં આવે છે. માણસ ભેગા થાય તો કોળ નહીં કહેવામાં આવે. જ્યાં એક માન્યતા વાળા ના થાય, અનેક થાય અને સંપ્રદાય વૃદ્ધિ થઈ જાય તો પછી ત્યાં સંપ્રદાય વૃદ્ધિ થાય. સંપ્રદાય વૃદ્ધિમાં શું થાય? અમે આટલા ઝાકીના બાદ
દૃષ્ટિ થઈ જાય.
સ્થાન ઊંચું છે ધર્મમાં, એ જ સમોસરણમાં સૌધર્મ ઇન્દ્ર બિરાજે છે, એ જ સમોસરણમાં સંઘની પંચેન્દ્રિય પશુ પક્ષી આ સ્વર્ગ અજગર આવે એ બધા સિંહ ભાગ જંગલી પ્રાણી કહેવાય. ધર્મમાં એનું સ્થાન છે ઊંચું, એમ ભગવાનનું જ્ઞાન કે છે.
માને છે.
પછી એટલું બધું ભૂલી ગયા કે ગૌતમ સિંહ અમારા ગુરુ જૈનોના ગુરુ કહેવાય, ગૌતમ સિંહ એના તો હજારો જઈને જૈન થયા છે, પણ મનુષ્યને એટલે જે જીવો સંકુચિત દ્રષ્ટિથી વાળા જ ઉદય કરે છે એ જીવો પાપના પરિણામમાં આવી જાય છે, પાપ કરતા ધર્મના ક્ષેત્રમાં પાપના ચરણ કરતા ધડાકા પણ દેવા જૈન કોઈ સંપ્રદાય વિષય નથી, ગુરુ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ગુણ આત્મા, ગુરુ સ્વરૂપ નિર્દોષ પરમાત્મા ચૈતન્ય ગુણ આત્મા, તેને જે વર્તમાન પર્યાયમાં ઉપાધ્યાય કરીને અનુભવે આવું નિર્દોષ પવિત્ર રાગ દ્વેષ રહિત મારું સ્વરૂપ છે એ જ ઉપાધ્યાય છે એમ કરીને વિકરાળ રાગ દ્વેષ રહિત થાય, તેને રાગ અને અજ્ઞાનને જીત્યા, જીત્યા હોવાથી એની જીત થઈ, જીત થઈ તે ગુણ છે એને જૈન એમ ગુણ વાચક નામ કાઢ્યું તેને જૈન કહેવાય છે. જૈન ગુણ વાચક નામ નથી, પછી રૂઢિથી લોકો એમ સમજે છે કે જૈન પોતાના એમના પિતા શ્રી વિષ્ણુ, એમના માતુશ્રી પિતા મને કષ્ટ અહીંથી કાઢી દોષ જોયા એ કહેવા લાગ્યા આવા પરિણામ આવા પરિણામ જે જીવો એમને પાસે બોધ લેવા જ્ઞાન પ્રાપ્તિ માટે આવતા એને એમ કહે કે અત્યારે મારા આવા પૂછતા નથી, ગમતા નથી, હું કસામો છું. ચિહ્ન છે, લક્ષણ છે, સરળતા વાળા જીવો ધર્મ પામે છે અને ધર્મ પામે છે એ જીવો અતિ સરળ હોય છે. મિથ્યાત્વ છે ક્રોધ માન માયા ને લોભ માં માયાની પ્રકૃતિ નો પેટાભેદ છે અને માયા છે તે સરળતાથી વિપરીત પરિણામ, સરળતા એટલે સીધા પરિણામ ને માયા એટલે આગળના પરિણામ. મિથ્યા તો એ મોટા મનથી આગળ
ભાઈ તારી સત્તા તારામાં છે, તારા ગુણ તારામાં છે, તારું ઐશ્વર્ય તારામાં છે, તારી સંપત્તિ તારામાં છે, અને તું બીજી સંપત્તિને ક્યાં વળ્યું અને બીજા પદાર્થને ક્યાં વળ્યું, તારું સુખ તારામાં ને તું સુખ બીજા ક્યાં વળ્યું, આ તારું ક્યાં સુધી કહેતા કે પાપના ફળમાં નરકના ક્ષેત્રમાં જીવ જાય ત્યાં ઘણા પ્રતિકૂળ સંજોગો હોય, તીવ્ર તકલીફ, તીવ્ર ગરમી અને રોગ અને એ સિવાય અંદરની મારામારી છે તે એને કાપે એનું દુઃખદ થઈ ગયું, એ બધું બને છે એમ એની જે વૈભવ છે સંયોગ એમ છે આત્માના સુખ નો અનુભવ કરે છે, બે છે ચૈતન્યનો ચમત્કાર છે કે જેમાં બાહ્ય પ્રતિકૂળતાઓ દુઃખનું કારણ નથી થઈ શકે અને એનો બહુ મોટો પુરાવો મને દશા છે. તો કે તમે ક્યાં અમે જોયું છે, કેવું છે માનવું, તો કે અહીંયા છે જેને ઋતુના પ્રકોપનો કોઈ અસર દેખાતી નથી. ઋતુના પ્રકોપ હોય જંગલમાં ચામડી ખાતે એવો તીખો તરફો પડતો હોય અને ઘરની અંદર ઉભેરી પણ તૂટી હોય અને ભૂલ જાય એવી સૂતમ ઠંડી પડતી હોય ત્યારે ખુલ્લા શરીરે જંગલમાં હોય એ પણ ત્યારનો આશ્રય સાયકલ ઋતુના પ્રકોપને તો સહન ન કરી શકે ને, છતાં એને એનું દુઃખ નથી શક્તિ છે એમાંથી ઉત્પન્ન થયેલી દશા છે અને એ શક્તિ કોઈ અપેક્ષા નથી, કોઈ સાધન હોય તો સુખ મળે એ આ શક્તિ મળે છે. આયુષ્યમાં એ પણ કેવી રીતે સમીર દર્શન થયા પછી રસ બદલામાં જે અનાથનો રસ હતો, જળનો રસ હતો, એ પૈકીને ચૈતન્યના હાથમાં આવ્યા, રસની સ્થિતિમાં ફેરફાર, રસની સ્થિતિમાં ફેરફાર, અકાદીના સ્થિતિમાં ફેરફાઈ
જાય.
ચાલુ થઈ ગયા પછી ફેરનો
જેમ કે અત્યારે જે આપણે મનુષ્ય આયુષ્ય ભોગવીએ છીએ એમાં એક સમયનો પ્રયત્ન કરે, જ્યારે એક સમય ઓછો થાય ત્યારે એક સમય
વધારે
થાય. હજી આયુષ્ય પડે પછી એ આયુષ્ય પડે ત્યારે તો જૂનું આયુષ્ય ભોગવતા મળે, નવા આયુષ્યમાં આવતા મળે, એ શરૂ થાય ત્યારે કાંઈ આયુષ્ય પૂરું થાય પછી બીજા સમય શરૂ થાય. પણ જે ગતિનું આયુષ પૂરું હોય એ ગતિ ન થાય. રસ રેડવું હોય તો શુદ્ધ ચૈતન્ય આત્મા નો રસ, ચૈતન્ય રસ ઉત્પન્ન કરી દે એમાં તીવ્ર રસ કરી દે.
ત્રીજા ભાગ ની કોણ
ત્રીજા ભાગ માં ખૂબ જ પડે કે કયા ત્રીજા ભાગ આપણે આ ત્રીજા ભાગ
પોતાને ખબર પડે અત્યારે એવા ન બંધ થાય
જાગૃતિ
નહીં. એક તો ખબર નથી આયુષ કેટલું છે, મનુષ્યને કોઈને ખબર આયુષ કેટલું છે, કેટલું લઈને આવી જાગૃતિ સમય રાખશે. ખાલી પ્રયોગમાં નવો ભાવ બાંધવા પૂરતું છે એટલો જ ઓછો હોય તો એ પણ સારું નથી. એટલે પોતાનું જીવન સદાય નિર્મળ અને પવિત્ર રહે ઉપાસના કરી સર્વસંયોગોથી ભિન્ન અને જુદો પછી કોઈ સંયોગ ની ચિંતા છે. બીજું ખરાબ આયુષ ન બંધાય એ સંયોગ ની ચિંતા કરે
છે
જુદી છે. વિચારસરણી ખોટી છે. મને પ્રતિકૂળતા ન હોય, મને બધી અનુકૂળતા હોય, વિચારસરણી આવી
નથી.
વિચારની પદ્ધતિ નથી. હું દયાળુ છું, ભિન્ન ચૈતન્ય આત્મા અને શક્તિ સંપન્ન છું. મારું જ્ઞાન, મારો આનંદ, મારું સર્વસ્વ મારામાં છે. કોઈને મને ગર્વ નથી. આત્મા સ્વતંત્ર પદાર્થ છે, કોઈ પરાધીન પદાર્થ નથી. જગતનું અનાજે એનું શાશ્વત સ્વતંત્ર તત્વ તત્વવાયું છે, પતિ રહેવાનું છે. સ્વતંત્ર પદાર્થની સ્વતંત્ર શ્રદ્ધા એ સુખનું મૂળ છે કે સુખ નો એ સિદ્ધાંત છે. સુખ બીજી રીતે વિચારું એ તત્વની વાત કરે છે. જ્ઞાન, દર્શન અને મુખ્ય સ્વભાવ છે, સમજી શકાય એવા સ્વભાવમાં એટલે વિભાવની દેહાદી જળ સંયોગની આ પ્રકારના બીજું પછી કાપીને પોતાના અનંત સંપત્તિ અભે નીલ તત્વની નીલ આત્મ તત્વની દ્રષ્ટિ કરતા એમાં નવ તત્વ નો પરિણમતો છે નહીં, એમાં નવ તત્વ સુધી કોઈ પડેલો નથી. તમને માત્ર જે મૂળ સ્વરૂપે આત્મા છે એમાં વર્તમાન પર્યાય નથી. જે દ્રષ્ટિનો વિષય છે એમાં એટલું ગુણનું ધામ, ગુણનું ગુડામ એટલા નથી, ગુણનું સમય અને તે પણ ભેદ. બહુ લાક્ષણિક વાત એ કરી કે વિખ્યાતો ઉત્પન્ન ક્યાં થશે, વિખ્યાતનું મૂળ શું છે તે આના પ્રતિપક્ષમાં છે. જે વાત સ્થાપી છે એમાંથી નહીં સ્થાપેલી વાત રાખવી હોય તો એમ આવે છે. નવ તત્વો પરિણમ નથી, પરિણમ નહીં તો પર્યાય અવસ્થા. એ પર્યાય માત્રની દ્રષ્ટિ એટલું મેં એવડો ગણું છું ત્યાંથી કેટલા થોડું થાય. શાસ્ત્રમાં સૂત્ર છે પર્યાય વિધા પર સમયા, જૈન મત સિવાય સોમત ને જૈન મત કીધો છે, બાકીના બધા અજય છે પરમત થયા છે. પર્યાય વિધા પર્યાય માત્રમાં જે પોતાનું સ્વરૂપ માને છે એ શાશ્વત હોવા છતાં ક્ષણિક અવસ્થાની જે પોતાના સ્વરૂપ તરીકે સ્વીકારે છે ત્યાંથી મુખ્ય શ્રદ્ધા હોય છે. એટલે અહીંયાથી એ વિષયને વાત કરે છે શ્રદ્ધામાં, કે જે ભાવની જે પર્યાય ભાવની શ્રદ્ધા કરતા મિથ્યાત્મને સંસાર ઉત્પન્ન થાય છે, અનંત દુઃખ ઉત્પન્ન થાય છે. તો છે કે શ્રદ્ધાના વિષયમાં એ ભાવ જ નથી, એ રહીત શ્રદ્ધાનો વિષય છે. એવું જે આત્મતત્વ સ્વતત્વ છે એને એની શ્રદ્ધા જે સમય શ્રદ્ધા કહેવાય છે એ નિશ્ચય સ્વરૂપની મૂળ સત્ય સ્વરૂપની એને શ્રદ્ધા કહેવામાં આવે છે. તે દ્રષ્ટિએ સમય દ્રષ્ટિ છે. હવે બીજી રીતે વિચારીએ, કોઈજી એમ વિચારે છે કે આપણને શાંત નિરાકરણ પાયાની શાંતિ મળે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. બોલી ઉત્પાદન ત્યારે એની એક વાત કહેવામાં આવી, બીજું ઉપાધિ તો બીજા સંયોગના કાર્યોને લઈને અનુભવી તો વસ્તુ છે, અનેક પ્રકારના કાર્યો દ્વારા એ સંબંધીના પરિણામ છે એને ઉપાધિ કહેવામાં આવે છે. હવે જો ઉપાધિ ન જોઈતી હોય તો તને એમ કહેવામાં આવે છે કે તું એક આત્મા અસંયોગી તત્વ છો, અસંગ તત્વ છો, દેહાદી સ્વરૂપ તું નથી, રાગાદી સ્વરૂપ તો એવું એક તું તત્વ છો. તારામાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સુખ, શાંતિની મૂળ સંપત્તિ ભરેલી છે. એની ઓળખાણ કરીને તારું જેવું સ્વરૂપ છે એનો સ્વીકાર કરતા તારે ઉપાધિ કરવાની આખી જે પરિણામની પદ્ધતિ છે એ બદલાઈ જશે અને નિરુપાધિ પરિણામ ચાલુ રહેશે. પરિણામની નાશમાં પણ પરિણામમાં નિરુપાધિ પણ ચાલુ થઈ જશે, શાંત પણ ચાલુ થઈ જશે. અને આ એક એવો માર્ગ છે કે જેની અંદર કોઈ પણ જાતની ઉપાધિને પછી પ્રવેશ નથી. તો એને કહેવામાં આવે છે કે તારા નિજ તત્વની દ્રષ્ટિ કર, નિજ તત્વનો સ્વીકાર કર, દ્રષ્ટિ કર એટલે સ્વીકાર કર, સ્વીકાર કરવો એને દ્રષ્ટિ કરી દે. તો એમાં ખોટું શું છે? બીજાની ચીજને પોતાપણે સ્વીકારવી એમાં ખોટું છે. તું જે પોતાનું મૂળ સ્વરૂપ છે એને ઓળખીને પોતાપણે સ્વીકારવું એમાં અનુચિત શું છે? એ યોગ્ય છે. શ્રીમદાથી બોલીએ બહુ સંક્ષેપમાં વાત કરે છે કે જીવ પોતાને ભૂલી રહ્યો છે, પોતાને પોતાના મૂળ સ્વરૂપે ભૂલી રહ્યો છે.
અને એ પોતાનું નથી એવું જે અન્ય તત્વ એને એમાં પોતાપણું કરવાની બસ આ સિવાય કોઈ લાંબી જોડી વાત હોય તો આનો વિસ્તાર છે જેટલી લાંબી વાત છે યાદ રાખવાનો હું તને ભૂલ્યો છું અને એને ભૂલ કરીને તે શું કર્યું છે કે અન્ય જે છે બીજું છે તમામ દુઃખ અને દોષની પરંપરા આમાંથી ઉભી થઈ છે આ એક સંક્ષેપમાં ફૂલ તો આવે છે જબરદસ્ત પ્રજ્ઞા હતી અને એ અત્યારે હિન્દુસ્તાનના માણસો એટલા માટે સ્વીકારે એવી વાત છે કે ગાંધીજીને લોકો બહુ બુદ્ધિશાળી પહેણા એ સમયમાં મારે એટલો અભિનંદન મુંબઈ વચ્ચે જો કોઈ મોટી મુસાફરી કરાવી હતી તેથી એ સ્ટીમરમાં બેરિસ્ટર થઈને આવ્યા અને પછી હિન્દુસ્તાનને આઝાદી કરી અને નિમિત્તે વાતાવરણ પછી કહેવાય તો વિશ્વની વિભૂતિ માન એ હિન્દુદાદાને એનું માર્ગદર્શન લેતા
બુદ્ધિશાળી
માણસ જે વ્યવસ્થપૂર્વક હતા કેટલી
મોટી વાત છે.